તારીખ 6/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 79 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 48
દ્રવ્ય ગુણ ભેદને પણ સ્પર્શતું નથી તો શું તેમાં ગુણો નથી? સ્પર્શતું નથી એટલે શું કે દ્રવ્ય કહેતા એમાં ગુણ ભેદ જ્ઞાનમાં આવતા નથી. અનંત ગુણોનો અભેદ સ્વરૂપ તે દ્રવ્ય. એટલે જે વસ્તુમાં જે અભેદતા નામનો ધર્મ છે એ અભેદતાના દ્રષ્ટિકોણથી અભેદતાને મુખ્ય કરીને જોતા ભેદ દેખાતા નથી, અભેદમાં ભેદ દેખાતા નથી. તો એમાં એવા ગુણો છે જ નહીં, ભેદ છે જ નહીં એમ કે પૂછે છે. છે નહીં માટે દેખાતા નથી કે નહીં દેખાવાનું કારણ શું છે? જો છે તો દેખાવા જોઈએ. હવે જ્ઞાનનો જોવાનો છદ્મસ્ત જીવનો એવો પ્રકાર છે યોગ્યતાનો કે ભેદથી જોવે ત્યારે અભેદનો દેખાય ને અભેદથી જોવે ત્યારે ભેદનો દેખાય. છે બે વસ્તુ ભેદાભેદ સ્વરૂપે છે પણ ભેદને જોવે તો અભેદ ન દેખાય ને અભેદ ન જોવે ત્યારે ભેદ ન દેખાય. કેવી રીતે જોવું એનો વિવેક કરવાનો છે. સવાલ તો આટલો છે. સમાધાન કે ભેદ ઉપર દ્રષ્ટિ આપવાથી વિકલ્પ ઉઠશે માટે ભેદ ઉપરથી દ્રષ્ટિને ઉઠાવી લે. ભેદ છે ખરા એમ કે છે, ભેદ છે જ નહીં એમ વેદાંત કહે છે. એક અભિપ્રાયથી ત્યાં વચાયેલા અભિપ્રાય છે પણ એક અભિપ્રાય સાંખ્યનો એવો છે કે ભેદ છે જ નહીં, આત્મા શુદ્ધ અદ્વૈત બ્રહ્મ છે એમ લોકો કહે છે. અદ્વૈત એટલે દ્વૈત નથી, જેમાં બે પણું નથી, અનેક પણું તો નથી પણ બે પણું નથી. જૈન દર્શન એમ કહે છે કે અનંત ભેદો છે. ભેદ અપેક્ષાએ અભેદ અપેક્ષાએ એકે ભેદ નથી. ત્યાં ત્રણ મત છે. અદ્વૈતવાદીઓ પણ છે, દ્વૈતવાદીઓ પણ છે અને દ્વૈતાદ્વૈતવાદીઓ પણ છે. ત્યાં ત્રણ વેચાયેલા અભિપ્રાય છે. જે દ્વૈત અદ્વૈતવાદ છે એ જૈન દર્શનને મળતો વાત છે પણ ત્યાં ચોખ્ખું વિજ્ઞાન નથી એ લોકોની પાસે. વૈજ્ઞાનિક પદ્ધતિ નથી, વસ્તુનું વિજ્ઞાન નથી, કલ્પના છે. એમાં પણ કલ્પના છે. જેમ આપણે એમ કહીએ કે ભાઈ પરિભ્રમણનો વિષય બરાબર સમજાય છે કે સમજાય છે, છતાં પ્રેક્ટિકલી એવું પરિણામ આવે છે? જો આવે પ્રેક્ટિકલી એવું પરિણામ તો વેદના ઊભી થાય. અને નહીતર એ વિષયની પણ કલ્પના છે. એ વિષય યથાર્થ છે કે યથાર્થ નથી એની સાબિતી શું, ખાતરી શું કે સાબિતી કે વેદના આવી? નહીતર એ વિષય કલ્પિત છે. એમ ત્યાં દ્વૈત અદ્વૈત બંને સ્વીકારનારા છે પણ એનું રિઝલ્ટ નથી, માટે એ કલ્પના છે. હા ઉભ્યાભાસી જેવું છે, પણ ઉભ્યાભાસ તો આજે જૈન દર્શન નો ઉભ્યાભાસી તો ઘણો ચોખ્ખો છે, ત્યાં એટલું ચોખ્ખું નથી. પણ બુદ્ધિની પહોંચ જ્યાં સુધી ચાલી છે ત્યાં સુધી એ લોકોએ દ્વૈતને પણ વિચાર્યું અને અદ્વૈતને વિચાર્યું, પણ બુદ્ધિની પહોંચ સુધી, અનુભવની પહોંચ સુધી નહીં. જ્ઞાનની પહોંચ બે પ્રકારે છે, એક બૌદ્ધિક અને એક અનુભવની. આ માર્ગ અનુભવ પ્રધાન છે, અનુભવનો માર્ગ છે. કેવળ બૌદ્ધિક સ્તરથી ચાલવું એ આ માર્ગમાં પહોંચાય એવું નથી. એટલે ત્યાં દ્વૈત અદ્વૈતવાદી છે. ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર લખ્યો, એમાં એમણે ધાર્મિક વિષય પણ લીધો, એમણે બધા વિષય સ્પર્શો છે, કૌટુંબિક, રાજકારણ, ધાર્મિક, મિત્રાચારી, દાંપત્ય જીવન, બધું ઘણું એને ઘણા પ્રકરણો ચાર ભાગમાં લખ્યું છે. સરસ્વતી ચંદ્ર ઘણા પ્રકરણો લીધા, બુદ્ધિશાળી માણસ. એમાં ધાર્મિકમાં દ્વૈતાદ્વૈત વિવરણ નામનું પ્રકરણ સંસ્કૃતમાં લખ્યું, વિદ્વાન બહુ હતા. આખું પ્રકરણ સંસ્કૃતમાં લખ્યું ને એનો અનુવાદ પણ પોતે ગુજરાતીમાં લખ્યો, તો મૂળ પ્રકરણ સંસ્કૃતમાં લખ્યું એમણે, એટલા વિદ્વાન હતા. એમાં દ્વૈતાદ્વૈત વિવરણ કરીને પ્રકરણ છે આખું. કે સરસ્વતી ચંદ્ર પોતે સંન્યાસી થાય છે ત્યારે કોઈ આશ્રમમાં જાય છે, ત્યાં એને કેવો ઉપદેશ સાંભળવા મળે છે આત્મા સંબંધીનો, કે દ્વૈતાદ્વૈત વિવરણ, આત્મામાં ભેદ પણ છે અને આત્મામાં અભેદ પણ છે. જૈન દર્શનની વિશિષ્ટતામાં કાર્ય પદ્ધતિ સાથે છે, વસ્તુના નિરૂપણ સાથે, એની ચોક્કસ પ્રકારની, ખાસ પ્રકારની સફળતા થાય એવી કાર્ય પદ્ધતિ છે. એ ત્યાં નથી કે દ્વૈતને ગૌણ કરો અને અદ્વૈત અદ્વૈતને મુક્ત કરો, અને તે ત્યાં સુધી કે દ્રષ્ટિ ફરી જાય ત્યાં સુધી. એટલે મેઇનસ્ટ્રીમ દ્રષ્ટિથી વાત લીધી, દ્રષ્ટિ ફરી જઈ, દ્રષ્ટિ મૂકવી એટલે શું, દ્રષ્ટિ આપવી એટલે શું, કે દ્રષ્ટિ બીજી જોવે જ નહીં. દ્રષ્ટિમાં દ્વૈત પણ છે કે નથી એ સવાલ જ નથી, એકલા દ્વૈતને અભેદને સ્પર્શે છે, અભેદને જ વિષય કરે છે. અને જેની જેવી દ્રષ્ટિ હોય જ્ઞાનમાં તેની તેવી મુખ્યતા હોય એવું રિફર્કેશન જ્ઞાન ઉપર આવે, દ્રષ્ટિનું રિફર્કેશન જ્ઞાન ઉપર આવે. જ્ઞાનપૂર્વક દ્રષ્ટિ થાય એટલે શ્રદ્ધા થાય, અને શ્રદ્ધાપૂર્વક પાછું જે જ્ઞાન ખુલે એની દ્રષ્ટિના વિષયની જ મુખ્યતા કરે. દ્રષ્ટિ જેને આરાધે તેને જ્ઞાન આરાધે, એટલે જ્ઞાન અભેદને આરાધે, જ્ઞાન ભેદને જાણે ખરું, દ્રષ્ટિ ભેદને વિષય ન કરે, જ્ઞાન ભેદને જાણે ખરું વિષય કરે પણ આરાધે ને, આમ ફેર પડે છે. એક જ્ઞાનમાં એક પડખે છે, એક પડખે નથી, કેમ કે એક પડખે ભેદને જાણે છે વિષય કરે છે. અભિપ્રાય અને દ્રષ્ટિ એક છે, પરિણમન ને દ્રષ્ટિ એક નથી. પંચાધ્યાયીકારે એમ લીધું કે સમ્યક દર્શનને અને શુદ્ધોપયોગને સમવ્યાપ્તિ પણ છે અને વિષમ વ્યાપ્તિ પણ છે. એટલે જયારે સમ્યક દર્શન પ્રગટે છે ત્યારે શુદ્ધોપયોગ હોય છે, પણ સમ્યક દર્શન જેટલો કાળ ચાલુ રહે એટલો કાળ શુદ્ધોપયોગ ચાલુ રહેતો નથી, અશુદ્ધ ઉપયોગ ચાલુ થઈ જાય છે, એ વિષમ વ્યાપ્તિ છે. તો પણ સમ્યક દર્શનનો નાશ થતો નથી, દ્રષ્ટિ આત્મા ઉપર જ રહે છે અને જ્ઞાનમાં આત્માની મુખ્યતા રહે છે. કયા આત્માની? કે અભેદ આત્માની, દ્રવ સ્વરૂપની. બીજું કે ભેદ ઉપર દ્રષ્ટિ જવાથી કે આપવાથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે, માટે ભેદ ઉપરથી દ્રષ્ટિને ઉઠાવી લે. હવે એ વાત કોને મુમુક્ષુ માટે લીધી, કે મુમુક્ષુ નિર્વિકલ્પ થયો નથી. ક્યાં સુધી નિર્વિકલ્પ થયો નથી? કે જ્યાં સુધી એની દ્રષ્ટિ ભેદ ઉપર છે ત્યાં સુધી. જ્ઞાનમાં ખબર પડી કે વસ્તુનું સ્વરૂપ ભેદાભેદ છે, એ સિવાય જ્ઞાને નિશ્ચય નહીંનો પક્ષ પણ પકડ્યો, એટલે અભેદની મુખ્યતા પણ કરી અને ભેદને ગૌણ કર્યો, તો પણ હજી વિકલ્પ પડતો નથી. અભેદનો વિકલ્પ ચાલે છે. કારણ કે ક્યારે મટે? કે દ્રષ્ટિ ફરે ત્યારે. જ્ઞાન ફેર્યું છે પણ હજી વિકલ્પ જાતો નથી. એ જ્ઞાનને દ્રષ્ટિનો સધિયારો મળે છે ત્યારે વિકલ્પનો અભાવ થાય. ત્યાં સુધી વિકલ્પનો અભાવ ન થાય.
જ્ઞાનને દ્રષ્ટિનો પણ સપોર્ટ જોઈએ,
આવો જ જોઈએ. દ્રષ્ટિ ઊંધી ચાલે ત્યાં સુધી જ્ઞાન સમ્યક નથી થયું. જ્ઞાન સમ્યક નથી થયું. દ્રષ્ટિ મળતા સમ્યક્ત્વ પ્રગટ્યું, એટલે અનાદિની રાગ સાથે વિકલ્પ સાથેની એકત્વ બુદ્ધિ છે એ હજી ગઈ નથી. અને એ ધારો જે રાગની શૃંખલા ચાલુ છે, પરંપરા છે, એ સાંકળ તૂટી નથી. એકવાર નિર્વિકલ્પ થાય ત્યારે એ સાંકળ તૂટે. દ્રષ્ટિ વખતે આત્મા ઉપર જાય, ફરી જાય દ્રષ્ટિ, એ વખતે દ્રષ્ટિ ફરી જાય. એટલે સાધન જ્ઞાન છે,
જોર જ્ઞાન નો જ કહેવાય.
ભેદ જ્ઞાન નો જ પ્રયોગ ચાલવો જોઈએ, બીજી પદ્ધતિ નથી. એ પદ્ધતિ ક્યાંય નથી. દિગંબર શાસ્ત્રો સિવાય, શ્વેતાંબર જૈનો, કો જૈન કે જૈનેતર, ક્યાંય એ વિષય નથી. શું કીધું? ભેદ ઉપર દ્રષ્ટિ આપવાથી વિકલ્પ ઉઠશે. મુમુક્ષુને કહે છે ને, જેનો વિકલ્પ નથી તૂટ્યો, એટલે એ પદ્ધતિથી વાત કરી. મુમુક્ષુની અપેક્ષા એ ઉત્તર આપ્યો છે. માટે ભેદ ઉપરથી દ્રષ્ટિને ઉઠાવી લે. તો દ્રષ્ટિ કેવી રીતે ઉઠાવી? કે વિજ્ઞાન કરીને બીજી દ્રષ્ટિને ફેરવવાનો કોઈ કાર્યની પદ્ધતિ નથી, ચેનલ નથી.
માત્ર જ્ઞાનને અનુભવવાનો પ્રયાસ કરે.
માત્ર જ્ઞાનને જુએ, જુવીને અવલંબે, અવલંબીને ઉગ્રતા કરે.
હાજી,
જ્યાં લીનતા થાય ત્યારે દ્રષ્ટિ ફરે.
બરાબર.
એટલે સ્વરૂપ લીનતાને અને સમ્યક દર્શનને અવિનાભાવી સંબંધ છે એમ છે. એ પહેલા સ્વરૂપ લક્ષમાં આવ્યું ભાવભાષણ કાળે. ભાવભાષણ કાળે સ્વરૂપ લક્ષમાં આવ્યું છે, પણ હજી આઘુર્ય છે. વચ્ચે વિકલ્પની દિવાલ એને અંતરાય પાડે છે. પછી એ વિકલ્પ ભલે આત્માનો છે, કે હું આવો છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું, એવો જે વિકલ્પ છે એ પણ એને અભેદ અનુભવ કરવા દેતો નથી. તો એ ક્યાં સુધી છે? કે પુરુષાર્થની ઉગ્રતા નથી ત્યાં સુધી છે. અવલંબનમાં ઉગ્રતા આવી જેવી ઉપયોગની લીનતા થઈ કે ફળાક દ્રષ્ટિ ફરી જાય છે, દર્શન જ્ઞાન ચારિત્ર ની એકતા થાય છે, એ મોક્ષ માર્ગ પ્રગટ્યો. પણ તેથી કરીને દ્રવ્યમાં ગુણ નથી અને પર્યાય પણ નથી એવો તેનો અર્થ નથી. શું દ્રષ્ટિ અભેદ ઉપર ભેદ ઉપરથી ઉઠાવીને અભેદ ઉપર લઈ જવી, પણ એનો અર્થ કે ગુણ ભેદના ગુણ પર્યાયના ભેદો નથી એમ નથી. જો આપણે સોનાનો દાગીનો ખરીદીએ છીએ, દ્રષ્ટાંત લઈએ, સોનાનો દાગીનો ખરીદ્યો, ખરીદતી વખતે સોનું શુદ્ધ સોનું છે કે નહીં, કેટલું કેરેટ છે એ ચોકસાઈ કરાવી લીધી. મોટો દાગીનો હોય તો એના ગવર્મેન્ટ વેલ્યુઅર પાસે પણ આપણે ચોકસાઈ કરાવી લઈએ, કેમ કે મોટો ફેર પડે નહીં. તો સોનું ચોખ્ખું છે, હવે ઘાટ આપણને પસંદ છે કે નહીં, એ જ ઘાટના અનેક દાગીના છે, એ જ વજનના અનેક ઘાટ છે, તો આપણે આપણી પસંદગીનો ઘાટ લીધો, બરાબર. એ બધી એને ચોકસાઈ કરી, શું જે દ્રષ્ટિએ પહેરીને કેવો લાગે છે એ પણ જોઈ લીધો, પરીક્ષામાં દેખાવમાં પણ સારો લાગે છે, જોવામાં પણ ઘાટ સારો છે, હું બીજાને દેખાડો ત્યારે, વગર પહેરેલો દેખાડો ત્યારે, સોનું પણ ચોખ્ખું છે, અંદર જે મીનાના જુદા જુદા રંગ પીરા છે એનું પણ કોર્ડિનેશન બહુ સારું છે, અને ક્યાંય પણ હાંધાની નબળાઈ પણ નથી, એટલે ટકશે પણ બહુ સારો. આ બધા પડખેથી ચોકસાઈ કરી. એ દાગીનાને વાત કરતી વખતે એટલું બધું કેવું નથી પડતું, ભાઈ અમારે બહુ સારો ચીજ, એક બહુ સારી ચીજ ખરીદી, બસ હા આ દાગીનો બહુ સારો ખરીદ્યો. એમાં જ્યારે સોનું એ બધી પરીક્ષા કરી ત્યારે ભાવ ભાવ ગણી એની ટોટલ કિંમત આ બધી વાતોનો સરવાળો એક જગ્યાએ લાગ્યો કે ચીજ સારી, આ વસ્તુ સારી. એ જયારે સારી કે છે ત્યારે પૂર્વે જે બધા પડખાથી જ્ઞાન કર્યું હતું એના ભેદમાં જ્ઞાનને ઉતરવું પડતું નથી, એના ભેદમાં જ્ઞાનને ઉતરવું પડતું નથી. એક સારા શબ્દમાં બધું આવી ગયું, આવ્યું કે ન આવ્યું. તો અભેદ જ્ઞાનમાં ભેદો ગર્ભિત છે, એ વખતે અનુભવને તપાસવામાં આવે તો અભેદ જ્ઞાનમાં ભેદો ગર્ભિત છે, છે કે નહીં? છતાં એ વખતે જ્ઞાન ભેદોમાં જાતું નથી, ભેદોનો અનુભવ કરતું નથી. એવી રીતે અહીંયા વાત છે કે ગુણ પર્યાયના ભેદો જ્ઞાનમાં હોવા છતાં અભેદને અવલંબતું જ્ઞાન ભેદનો ભેદને જાણે ખરું પણ ભેદને અવલંબે નહીં. ચોખ્ખી વાત શું છે, એ જ્ઞાનનું અનેકાંતિક પરિણમન છે કે ભેદને જાણવા છતાં ભેદને અવલંબે નહીં, અભેદને અવલંબે અને ભેદને વિષય કરે નહીં. વિષય કરે માટે તેના જ્ઞાનનો અભાવ છે એમ નથી. જો આ જ્ઞાનનો ચમત્કાર, કે ભેદને વિષય કર્યા વિના ભેદનું જ્ઞાન છે. ભેદને વિષય કરે તો જ ભેદનું જ્ઞાન થાય એવું અહીંયા નથી. એક વખત ભેદને જાણી લીધા પછી જાણવાની જરૂર નથી વારંવાર. એવું જ્ઞાનનું પરિણામ થાય ત્યારે તે જ્ઞાન યથાર્થ છે અથવા સમ્યક છે એવું નામ પામે. આ પ્રકારે શું કહ્યું, પણ તેથી કરીને દ્રવ્યમાં ગુણ નથી ને પર્યાય પણ નથી એવો તેનો અર્થ નથી. દ્રવ્યમાં જો ગુણ પર્યાય ન હોય તો વેદન કોનું આવ્યું? આમ કહેવાય કે દ્રવ્યનું વેદન આવ્યું, પણ એમાં મને અનંત ગુણોનું વેદન સાથે છે. શું એ વિશે વેદાંતમાં અભેદમાં સાંખ્યમાં નથી. અભેદની અનુભૂતિ લીધી છે ત્યાં, પણ અભેદ કેવું છે તો કે શૂન્ય. નિર્ગુણ સ્વરૂપ છે એમ કે છે ગીતામાં, એને નિર્ગુણ સ્વરૂપ કીધો છે, આત્માને નિર્ગુણ કીધો છે. જૈન દર્શન કે છે એની અનંતા ગુણ છે, ગુણનો અભાવ તો નથી પણ એક ગુણ નથી, અનંતા ગુણો છે એની અંદર. કેમ કે સાયન્સ છે જૈન દર્શન પાસે, એનું સાયન્સ. ઓલા પાસે સાયન્સ નથી એટલે કે તમે નિર્ગુણ છે જાઓ, પછી કઈ કહેવાનો દલીલની જગ્યા જ ન રહી, ચર્ચાનો વિષય ન રહ્યો. ત્યારે જૈન દર્શન કહે છે કે મિથ્યા છે, મિથ્યા કલ્પના છે, ખોટું છે, ચોકડી મારી અમે તો એમ છે.
પદાર્થ દર્શન પૂર્વક વાત
નથી, કલ્પના કરે છે.
એના હિસાબ જ્ઞાની હોય નિર્ગુણી થઈ જાય.
એટલે મોક્ષ થાય ત્યારે અસ્તિત્વનો નાશ કલ્પે છે એ લોકો, કે એ પરમ બ્રહ્મ છે એમાં આ બ્રહ્મ નામનો આત્મા ભળી ગયો, જ્યોતમાં જ્યોત ભળી ગઈ એમ કે છે. લાગે બધાને સારું, હા જ્યોતમાં જ્યોત ભળી ગઈ, બહુ સારી વાત કરી. પણ હું સારી વાત કરી, અસ્તિત્વનો નાશ થઈ ગયો. પોતાના હયાતીનો નાશ થાય એવો મોક્ષ કામનો હું હે. દ્રવ્યમાં જો ગુણ પર્યાય ન હોય તો વેદન કોનું, સ્વાનુભૂતિ કોની, જ્ઞાન આનંદ આદિ અનંત ગુણ કોના? પછી એમ કે આનંદનો અનુભવ આવે, શાંતિનો અનુભવ થાય છે અમને, ધ્યાનમાં અનિર્વચનીય અનુભવ થાય છે, વચનમાં અમે કહી શકે નહીં એવો. તો આનંદ ગુણ હોય તો આનંદનો અનુભવ થાય, કે ગુણ ન હોય તો અનુભવ થાય? એક વર્ષથી નિર્ગુણ કયો, વળી આનંદનો અનુભવ કયો? કોન્ટ્રાડિક્શન ને એ લોકો સમજી શકતા નથી, પુરવાર પર વિરોધ વાણી આવે છે. દ્રવ્ય ભેદને સ્પર્શતું નથી માટે દ્રવ્યમાં કાંઈ છે જ નહીં, શૂન્ય છે, નિર્ગુણ છે એમ માને તો દ્રવ્ય એકલું સામાન્ય કુટસ્થ શૂન્ય છે તેમ તેનો અર્થ થઈ જાય, શૂન્ય થઈ જાય એમ નથી. અનંત ગુણ સ્વભાવોથી સારી રીતે ભરચક ભરેલું છે, ખાલી તો નથી, શૂન્ય તો નથી, પણ અનંત ગુણ સ્વભાવોથી ભરચક ભરેલું છે. નંદનવન ખીલેલું છે, અથવા હિન્દી ભાષામાં એને સોગાનીજી એમ કહેતા કે લબાલબ ભરેલું છે. કેવું ભરચક, આપણે ભરચક ભરેલું છે, એ લોકો લબાલબ ભરેલું. જેમ સારી રીતે લોટને ઘી પાયેલું હોય સારી રીતે, ઓછું ઘી ન પાયું, હરખું પાયું હોય, અને પછી ગોળનું પાણી નાખીને શેરો કરે ત્યારે એ ઘી છૂટીને બહાર આવે. જે લોટના દાણાએ ઘી પીધું છે એ ઘી બધું બહાર આવે. ત્યારે આપણે શું કહીએ ગુજરાતીમાં કે ભાઈ ઘી થી લચપચતો શેરો છે. કેવો છે?
લચપચતો,
લચપચતો શેરો છે. એ તો પેલીમાં શીરો નાખ્યો હોય તો ઘી આમ ઉપર ફરી વળ્યું હોય, એટલું બધું ઘી છૂટે અંદરથી. એમ આનંદ એટલો ભરેલો છે લબાલબ કે અનુભવ કરે ત્યારે લજપત તો આનંદ બહાર આવી જાય, તરબોળ થઈ જાય આખો આખો પદાર્થ, તરબોળ આનંદ થી તરબોળ થઈ જાય. પાકચંદજી એ શૂટિંગ સ્મૃતિ ગાય ઘટ અંતર ને સમાયે સમાતો નથી આનંદ, જયારે ઉભરાઈને બહાર આવે છે ત્યારે અંદર માં સમાતો નથી. આપણે ભક્તિ ની અંદર શુદ્ધ ઉપયોગ મે રમણ કરો પ્રભુજી મન મંદિર મે આવો, શુદ્ધ ઉપયોગ માં રમણતા કઈ અપેક્ષા એ કયું છે તે સમજવું જોઈએ. ગુણ ભેદ ને પણ દ્રવ્ય સ્પર્શતું નથી એમાં કહેવાની મર્યાદા શું છે અને કહેવાનો હેતુ શું છે એ સમજવું જોઈએ. અપેક્ષા કહેતા એમાં બે વાત છે, એક કહેવામાં મર્યાદિત વાત શું છે એને પણ અપેક્ષા કહેવાય છે, અને એક કહેવામાં હેતુ અથવા મોટિવ શું છે, ઉદ્દેશ શું છે એને પણ અપેક્ષા કહેવાય. એ બે વાત સાથે સમજાવવી જોઈએ, કથનની મર્યાદા પણ સમજાવવી જોઈએ અને કથનનો ઉદ્દેશ પણ સમજાવવો જોઈએ, તો અપેક્ષા જ્ઞાન બરાબર. કોઈ એકલા ઉદ્દેશને પકડે અને કથનથી વસ્તુના સ્વરૂપની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો પણ એકાંત થઈ જાય. કોઈ વસ્તુની મર્યાદાને પકડે કથનને અને ઉદ્દેશને છોડી દે તો પણ એકાંત થઈ જાય. જેમ કે નિયમસારમાં આવ્યું 50મી ગાથામાં ક્ષાયિક જ્ઞાન આનંદ આદિ ક્ષાયિક પર્યાય પણ પરમ પારિણામિક ભાવથી ભિન્ન છે. એમાં ઉદ્દેશ શું છે કે એકલા સ્વરૂપનું અવલંબન લેવું છે, એકલા સ્વરૂપ ઉપર દ્રષ્ટિ દેવી છે, એકલા પરમાત્મ સ્વરૂપની જ ભાવના ભાવવી છે, એ ઉદ્દેશ છે. અને દ્રવ નિત્ય છે, પર્યાય અનિત્ય છે માટે ભિન્ન છે એવી એની મર્યાદા છે. પણ એવી મર્યાદા નથી કે બે દ્રવ્ય ભિન્ન હોય, એવી મર્યાદા નથી. લે સર્વથા ભિન્નતા, પણ એવી મર્યાદા નથી કે જેવી રીતે જીવ અને અજીવ ભિન્ન છે, પરમાણુ ને પરમાણુ ભિન્ન છે, એક જીવ ને બીજો જીવ ભિન્ન છે, એવી મર્યાદા નથી. મતલબ ભિન્નતા લેવી છે તો પણ ઉદ્દેશ અને વસ્તુનું સ્વરૂપ બે મર્યાદાને બંનેની વાત સમજાવી જોઈએ. બે પડખેથી વાત આવે પછી વાંધો નથી. એનું નામ અપેક્ષા જ્ઞાન સાચું. આ ચોખવટ પહેલી વહેલી કર્યો, આ ચોખવટ કોઈ વાર નથી થઈ. બે વાત છૂટી છૂટી આવે છે, છૂટી છૂટી આવે છે. યથાર્થતા, અપેક્ષાની યથાર્થતામાં બે પડખા હોય છે એ સ્પષ્ટ કરી વાગ્યા. આમાંથી વિચારે એવું કઈ અપેક્ષા એ કહ્યું છે તે સમજવું જોઈએ એમ બેનશ્રી કહ્યું. તો કઈ અપેક્ષા એ વાત મભમ રહી, કઈ એટલે શું, એ ઉદ્દેશ પણ સમજવો જોઈએ અને અને વસ્તુના સ્વરૂપની મર્યાદા પણ સમજવી જોઈએ. બે સમજાવવું જોઈએ એક સાથે તો એ યથાર્થ છે. બે માંથી એક સમજાય ને એક ન સમજાય એવું અપેક્ષા જ્ઞાન તે યથાર્થ અપેક્ષા જ્ઞાન નથી, અધૂરું અપેક્ષા અધૂરી અપેક્ષા છે. તે ઉદ્દેશને પકડ્યો પણ વસ્તુના સ્વરૂપને ન પકડ્યો તો એ અધૂરી વાત છે. કોઈ વસ્તુના સ્વરૂપને પકડ્યો પણ ઉદ્દેશ હાથમાં ન આવ્યો તો અધૂરી વાત છે. એટલે જેટલું જાણ્યું એટલું ઠીક છે પણ એ અધૂરું છે, એટલું ક્ષતિવાળું છે. દ્રષ્ટિના બળથી આગળ જવાય છે સાધક અવસ્થામાં, દ્રષ્ટિ પ્રગટ્યા પછી. હવે ઓલી પહેલી વાત લીધી હતી મુમુક્ષુ ને, હવે ફૂળ ન પડે તો જ્ઞાનીની વાત છે. આપણે એ વાત મારે સમજવું જોઈએ, નિદ્ર જ્ઞાની એમ પકડી લે હું મારા દ્રષ્ટિના બળથી આગળ જઈશ તો તારી દ્રષ્ટિ તો ઊંધી થઈ, ક્યાંથી આગળ જઈશ, પાછળ જઈશ તો. શાસ્ત્રમાં એવું છે કે ક્યાં વાત મુમુક્ષુમાંથી જ્ઞાનીમાં ફરે છે, જ્ઞાનીમાંથી મુમુક્ષુ માટે ફરે છે, એ કઈ વાતે વાતે કે નહીં કેનાર સમજાય નહીં તો એક મિનિટના બદલે બીજું પકડે. જ્ઞાનીની વાત પોતા માટે પકડી લે અને પોતાની મુમુક્ષુની વાત જ્ઞાનીમાં લાગુ કરે એ પોતાની મળે ન સમજણ પડે તો સત્સંગથી એની ચર્ચામાં ખબર પડે. દ્રષ્ટિના બળથી આગળ જવાય છે પણ તેથી દ્રવ્યમાં કાંઈ છે જ નહીં એવો અર્થ નથી, કેમ કે દ્રષ્ટિ તો વિષય કરશે જ નહીં ભેદને. એનો અર્થ એમ નથી થતો કે દ્રવ્યમાં કાંઈ છે જ નહીં, ગુણભેદ કે પર્યાયભેદ છે જ નહીં એવો અર્થ એનો થતો નથી. એને છે માટે એની મુખ્યતા થાય એ જરૂરી નથી અને છે માટે એનો વિષય થાય એ પણ જરૂરી નથી. ગર્ભિતપણે આવી જવું જોઈએ એનું જ્ઞાન. સિદ્ધ ભગવાન પણ અનંત ગુણની અનંત પર્યાયમાં બિરાજે છે. સિદ્ધ ભગવાનને પોતાના અનંત અનંત ગુણની સંપૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થઈને એમાં બિરાજમાન છે. સિદ્ધ ભગવાન ક્યાં બિરાજે છે કે પોતાને અનંત ગુણની અનંત શુદ્ધ પર્યાયોમાં બિરાજે છે. તેમને અનંતી પર્યાયો સમયે સમયે પ્રગટા કરે છે. તેમને અનંતી પર્યાયો સમયે સમયે સર્વ ગુણની અનંત અનંત ગુણની ચાલુ જ છે. કહેવાય સાદી અનંત કાળ સિદ્ધ અવસ્થા અભેદપણે. અભેદપણે શું કહેવાય કે સાદી અનંત કાળ એવી ને એવી પૂર્ણ શુદ્ધ પર્યાયો રહેશે, માટે સાદી અનંત કાળ સિદ્ધ એવા નેવા છે. પણ સમયે સમયની અવસ્થા છે, ત્યાં પલટતી એવી સમય સમયની અવસ્થા ભિન્ન ભિન્ન છે. એક સમયની છે તે બીજા સમયની નથી, એવી ને એવી હોય તો તે સર્વથા એવી ને એવી નથી. એમાં અગુરુ લઘુ ગુણની સદગુણ હાનિ વૃદ્ધિ હોય છે. દાખલા તરીકે જ્ઞાન અને દર્શન, વર્તમાન સમયની કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની પર્યાયમાં આખું જગત એની વર્તમાન અવસ્થાએ ઝલકે છે. વર્તમાન રૂપે વર્તતું એવું અને ભૂત ભવિષ્યની પર્યાય છે એ ભૂત ભવિષ્યની પર્યાય રૂપે ઝલકે છે. બીજા સમયે પેલી પહેલા સમયની વર્તમાન અવસ્થા ભૂતમાં ગઈ અને ભાવિના ક્રમમાં ઉભી થઈ વર્તમાન થઈ. ફરી ફર્યું કે ન ફર્યું? જ્ઞાન એવું ને એવું કહેવાય, કેવું જ્ઞાન? ફેરફાર છે એમાં. વર્તમાનનું ભૂત થયું અને ભવિષ્યનું વર્તમાન થયું, એટલો ફેર થઈ ગયો. થયું કે ન થયો? જ્ઞેયમાં એ ફેર થયો, એટલો જ્ઞાનમાં ફેર થયો. જેટલો જ્ઞેયમાં ફેર થયો એટલો જ્ઞાનમાં ફેર થયો. તેમને અનંતી પર્યાયો સમયે સમતે સમયે પ્રગટા કરે છે. અગુરુ લઘુ રૂપે પણ પરણમી રહ્યા છે. અગુરુ લઘુ રૂપે પણ પરણમી રહ્યા છે. એવી વાત લીધી છે, સદગુણાની વૃદ્ધિ છે ને, એમાં અનંતર છે ને, તેવો જ વસ્તુનો સ્વભાવ છે, એ પણ વસ્તુનું સ્વરૂપ છે. પણ તું ભેદ ઉપર દ્રષ્ટિ ન કર, ઉપદેશમાં એમ આવે, ઉપદેશમાં એમ આવે કે તું ભેદ ઉપર દ્રષ્ટિ ન કર. પેલો જે દાગીનો છે એ જયારે પહેર્યો ત્યારે ખરીદતી વખતે જે જે ભેદો તપાસણી કરી હતી તે તે ભેદોના વિચારમાં જાય તો પહેર્યાનો આનંદ ખોવો પડે. અને અભેદ અવલંબને પહેર્યાનો આનંદ લઈએ ત્યારે એને ભેદ કઈ વિચારમાં કે પરિણમનમાં કે અવલંબનમાં હોય નહીં. આમ અભેદના અવલંબનમાં આનંદના આનંદની ઉત્પત્તિ સાથે સંબંધ છે,
પ્રયોજન સાથે સંબંધ
છે. પ્રયોજન આનંદનો છે, સુખનો છે, એટલે પ્રયોજનની સિદ્ધિ અર્થે, પ્રયોજનની પ્રાપ્તિ અર્થે એમ કહે છે કે તું અભેદ ઉપર દ્રષ્ટિ કર, ભેદ ઉપર દ્રષ્ટિ ન કર, એવો ઉપદેશ છે. એવો ઉપદેશ વ્યવહારે છે, એવો ઉપદેશ પણ વ્યવહારે છે. નિશ્ચય ઉપદેશ પ્રમાણે પરિણમન થઈ જાય એવું કોઈ જરૂરી નથી. માત્ર વચન વ્યવહારથી એવો ઉપદેશ છે. અનુભવ પ્રકાશમાં એવું લીધું છે, માત્ર વચન વ્યવહાર છે, બહુ ઉપદેશ છે. કેમ કે એમ ન કર એમ કરીને કોઈ કરતા બુદ્ધિ કરાવી નથી. આમ કર આમ ન કર, અભેદ ઉપર દ્રષ્ટિ કર, તો કઈ કરતો તો બુદ્ધિ થી થવા દે છે. તો પછી એવો ઉપદેશ તો કઈ વચન વ્યવહાર છે, એની મર્યાદા એટલી જ છે, એથી વધારે નથી. કેમ કે ઉપદેશમાં કહેનાર સાંભળનાર વચ્ચે વ્યવહાર થાય છે. પરિણમન યોગ્યતા અનુસાર સ્વકાળે છે, એ કહેનાર પણ સમજે છે અને સાંભળનાર પણ સમજે છે, અથવા સમજવું જોઈએ. પરિણમન પરિણમનને લાવે છે, એમાં પરિણમન બદલાઈ જાય છે. જે સામે પરિણમન જોવાય છે ત્યાંથી પરિણમન પાછું વળીને અહીંયા આવી જાય છે, પછી ફરે છે. પોતાની અસર પોતામાં અનુભવાય છે, પરમાં અનુભવાતી નથી. નિમિત્ત નૈમિત એક સંબંધ છે, અથવા એવા પરના સંસ્કારને જીલવાની યોગ્યતા પર્યાયમાં પર્યાય ધર્મમાં છે, પર્યાયના પર્યાય ધર્મમાં છે.
ઉપદેશક નિમિત્તની અપેક્ષા નિશ્ચય છે, ઉપાદાનની અપેક્ષા વ્યવહાર છે,
પોતાની અપેક્ષા એ ઠીક છે, પોતાની અપેક્ષા એવું એનું નિશ્ચય પરિણામ છે. તું ભેદ ઉપર દ્રષ્ટિ ન કર, ગુણભેદમાં રોકાવાથી તું આગળ નહીં જઈ શકે. તેથી એક સામાન્ય મૂળ વસ્તુના અસ્તિત્વ ઉપર લક્ષ કર તેમ કહે છે. એવો ઉપદેશ છે કે આમ લક્ષ કર, આમ અવલંબન લે, એવો ઉપદેશ છે. જો બધું કાઢી નાખીશ એટલે દ્રવ ગુણ પર્યાયને કાઢી નાખીશ તું એટલે છે જ નહીં એમાં, તો તત્વ શૂન્યાકાર થઈ જશે, પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી, એ વસ્તુની સ્થિતિ નથી, તો વેદાંત થઈ જશે. ઉત્પાદ વિ ધ્રુવ સ્વરૂપ તત્વ છે. સૂત્ર પણ એવું છે કે ઉત્પાદ વિ ધ્રુવ યુક્તમ સત, અને તેવું દ્રવ્યનું સ્વરૂપ છે. હવે એ દ્રવ પ્રમાણનું છે. ઉપર જે વાત કીધી કે દ્રવ ગુણ ભેદને પણ સ્પર્શતું નથી, એ દ્રવ સ્વભાવની વાત છે. હવે દ્રવ માં દ્રવ સ્વભાવને પણ દ્રવ કહેવાય, અને પ્રમાણરૂપ આખી વસ્તુને પણ દ્રવ કહેવાય. હવે ક્યાં દ્રવમાં શું કહેવા માંગે છે એ ન સમજે તો પણ એકની જગ્યાએ બીજું પકડે. જેમ માણસ ખાય એ એક વાત છે, ખાવું એક વાત છે, અને પચાવવું બીજી વાત છે કે નહીં. ખાવાથી શક્તિ આવે છે એમ હોય તો માણસ કેટલું ખાય એનો હિસાબ જ ન રહે, પછી એટલી શક્તિ આવે. શરીરમાં શક્તિ કેટલી આવે પછી એટલી શક્તિ આવે. વધારે ખાય અને અપચો થાય તો અશક્તિ આવે, વધારે ખાવાથી અશક્તિ આવે, ઓછી ખાવાથી તો અશક્તિ આવે, ન ખાવાથી તો અશક્તિ આવે, પણ વધારે ખાવાથી પણ અશક્તિ. આ બધું જ્ઞાન એવું છે, સમજવું અને ગ્રહણ કરવું એમ કહેવાય. પચાવે એટલી શક્તિ આવે, પચાવવા માટે પ્રેક્ટિસ છે, સમજવા માટે વિચાર શક્તિ જોઈએ, અને પચાવવા માટે પ્રેક્ટિસ જોઈએ. અહીં સુધી રાખેલું.